એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ ચર્ચિત અને હું કહીશ કે મહત્વના પુસ્તક પર વાત કરવાના છીએ, લીલા મોટલીની નવલકથા નાઇટ ક્રોલિંગ.
હા, લીલા મોટલી ખરેખર એક નોંધપાત્ર યુવા પ્રતિભા, ઓકલેન્ડ કેલિફોર્નિયાના છે. અને એમની એક ઓળખ એ પણ છે કે 2018માં ઓકલેન્ડ યુથ પોએટ લોરેટ હતા.
અને કાવ્યાત્મક પૃષ્ઠભૂમિ છે ને એમના ગદ્યમાં સ્પષ્ટ દેખાય છે, એની અસર અલગ જ છે.
બિલકુલ. અને વિચાર કરો, આ નવલકથા નાઇટ ક્રોલિંગ 2022માં આવી, પણ લખવાનું શરૂ કર્યું ત્યારે એ ફક્ત 17 વર્ષના હતા. આ ખરેખર અસાધારણ કહેવાય.
17 વર્ષની ઉંમરે આટલો ગંભીર વિષય, કમાલ છે.
હા, અને આ કાલ્પનિક વાર્તા હોવા છતાં એની પાછળ વાસ્તવિક ઘટનાનો પડઘો છે. 2015માં ઓકલેન્ડ પોલીસ વિભાગમાં એક મોટો સેક્સ સ્કેન્ડલ બહાર આવેલો, એનાથી આ પ્રેરિત છે.
ઓહ, એટલે વાસ્તવિકતા સાથે એનું જોડાણ છે. એ તારણે જ કદાચ આટલી બધી પ્રશંસા મળી હશે, ઓપરાના બુક ક્લબમાં પસંદ થઈ
અને બુકર પ્રાઇઝ માટે લોંગલિસ્ટ પણ થઈ, સૌથી યુવા લેખક તરીકે. વિવેચકોએ પણ એના વખાણ કર્યા છે, ખાસ કરીને જે રીતે સમકાલીન અમેરિકાનું, ખાસ કરીને શહેરી ગરીબી અને સિસ્ટમની નિષ્ફળતાઓનું ચિત્રણ છે.
એ બહુ કાચું અને સત્યની નજીકનું છે. એટલે આ ખાલી એક કમિંગ ઓફ એજ વાર્તા નથી, પણ સમાજનું પ્રતિબિંબ છે.
બરાબર. એટલે આજે આપણે ખાલી વાર્તા નહીં કહીએ, પણ ઊંડા ઉતરીશું. પાત્રો, એમના સંઘર્ષ, સામાજિક મુદ્દાઓ અને મોટલીની લખવાની રીત, એ બધું સમજવાનો પ્રયાસ કરીશું.
ચોક્કસ. તો ચાલો શરૂઆત કરીએ. વાર્તા આપણને ક્યાં લઈ જાય છે, કઈ જગ્યાએ આ બધું બને છે?
વાર્તા આપણને લઈ જાય છે પૂર્વ ઓકલેન્ડ, કેલિફોર્નિયા. એકદમ વાસ્તવિક, કઠોર પરિવેશ. ત્યાં આપણે મળીએ છીએ કિયારા જ્હોનસનને, 17 વર્ષની છોકરી.
અને એની સાથે કોણ છે?
એનો મોટો ભાઈ માર્ક્સ. બંને એક ભાડાના મકાનમાં રહે છે, પણ સ્થિતિ બહુ ખરાબ છે. પિતા ગુજરી ગયા છે, મા જેલમાં. માથે ઘર ખાલી કરવાનો ભય છે, અને ઘરમાં ખાવાનું પણ નથી, મતલબ ફ્રીજ સાવ ખાલી.
એટલે શરૂઆત જ એકદમ નિરાશા અને અસુરક્ષાના માહોલથી થાય છે?
હા, બિલકુલ. ગરીબી, લાચારી અને ટકી રહેવાનો સતત સંઘર્ષ, એ વાતાવરણ શરૂઆતથી જ આપણને પકડી લે છે.
તો મુખ્ય પાત્રોમાં કિયારા અને માર્ક્સ, બીજું કોઈ?
હા, કિયારા પોતે તો છે જ, જે નાની ઉંમરમાં બહુ મોટી જવાબદારી ઉપાડી રહી છે, ઘર સાચવે છે, અને પાડોશમાં રહેતા 9 વર્ષના છોકરા ટ્રેવર એની પણ સંભાળ રાખે છે.
ઓ, ટ્રેવર.
હા, માર્ક્સ એનો ભાઈ, એ તો રેપર બનવાના સપનામાં જ રાચે છે. થોડો બેજવાબદાર કહી શકાય, એટલે મોટાભાગનો ભાર તો કિયારા પર જ છે. અને ટ્રેવર, એ નાનો છોકરો, એ કિયારા માટે જાણે આ અંધકારમાં એક આશાનું કિરણ છે, નિર્દોષતાનું પ્રતીક.
એટલે શરૂઆતનો સંઘર્ષ એકદમ મૂળભૂત છે, પેટ ભરવાનો, રહેવાની જગ્યા બચાવવાનો.
બરાબર. આ જ પરિસ્થિતિ આપણને નવલકથાના મુખ્ય મુદ્દા તરફ લઈ જાય છે. આ ખાલી ગરીબીની વાત નથી.
ના, એનાથી ઊંડું છે. કેવી રીતે આર્થિક મજબૂરી અને સમાજ તરફથી મળતા ઓછા સપોર્ટને કારણે, ખાસ કરીને જે લોકો હાશિયામાં ધકેલાઈ ગયા છે, એમને કેવા ભયાવહ નિર્ણયો લેવા પડે છે. કિયારા પાસે વિકલ્પો બહુ ઓછા છે એમ લાગે છે.
એકદમ સાચી વાત. એ નોકરી શોધે છે, પણ નાની ઉંમર, અનુભવ નહીં, કદાચ બીજું કંઈ, એટલે એને ક્યાંય કામ મળતું નથી. અને પછી ભાડું ચૂકવવાનું દબાણ, ભૂખ, આ બધી વસ્તુઓ ભેગી થાય છે.
અને ત્યારે એ એવા રસ્તે વળે છે જેને પુસ્તકમાં નાઇટ ક્રોલિંગ કહ્યું છે.
હા, એટલે કે સેક્સ વર્ક. પણ એ સ્પષ્ટ છે કે આ કોઈ પસંદગી નથી, આ તો છેલ્લી મજબૂરી છે ટકી રહેવા માટે. એનો પહેલો અનુભવ પણ એટલો ડરામણો અને આઘાતજનક બતાવ્યો છે,
જે સ્પષ્ટ કરે છે કે આ એના માટે કેટલું પીડાદાયક છે.
બરાબર. અને આ રસ્તે જ એનો સંપર્ક પોલીસ સાથે થાય છે.
ઓ, આ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે.
શરૂઆતમાં તો એ ડરે છે પોલીસથી, પણ પૈસાની એટલી જરૂર છે કે એ જોખમ લે છે. પણ આ સંપર્ક બહુ જ જલ્દી એક શોષણના ચક્રમાં ફેરવાઈ જાય છે. એક ભ્રષ્ટ પોલીસવાળો એનો ફાયદો ઉઠાવે છે.
અને એ એકલો નથી હોતો, ખરું ને?
ના, એ પછી પોતાના સાથીઓને પણ આમાં સામેલ કરે છે, એટલે કિયારા પોલીસવાળાઓના આખા ગ્રુપના જાતીય શોષણનો શિકાર બને છે. એ સતત ડરમાં જીવે છે, લાચાર અનુભવે છે, અને આ બધું એ માર્ક્સ અને ટ્રેવરથી છુપાવે છે. એક બેવડું જીવન જીવે છે.
અહીં લેખિકા વાતને વ્યક્તિગત સ્તરથી ઉપર લઈ જાય છે. આ ખાલી થોડા ખરાબ પોલીસવાળાની વાત નથી, પણ આખી સિસ્ટમની વાત છે, પ્રણાલીગત ભ્રષ્ટાચાર જેને હમણાં કહીએ છીએ.
બિલકુલ, સંસ્થાકીય નિષ્ફળતા, એટલે કે સમસ્યા અમુક લોકોમાં નથી, આખી સિસ્ટમમાં, પોલીસ ડિપાર્ટમેન્ટની કાર્યપદ્ધતિમાં જ કંઈક ખોટું છે. આ અધિકારીઓ એમની સત્તાનો, એમના યુનિફોર્મનો, બેજનો ઉપયોગ હથિયાર તરીકે કરે છે.
પેલી લાઇન તમે કીધી હતી, તેઓ તેમના બેજ એવી રીતે પહેરતા હતા જાણે તે તેમની ચામડી હોય, એ બહુ શક્તિશાળી છે.
હા, એ બતાવે છે કે સત્તા એમના માટે કેટલી સહજ હતી અને એનો દુરુપયોગ કરવો કેટલો સહેલો હતો, જાણે કોઈ પરિણામનો ડર જ ના હોય.
અને અહીં પેલો મુદ્દો આવે છે ઇન્ટરસેક્શનાલિટીનો. કિયારા ખાલી છોકરી નથી, એ યુવાન છે, ગરીબ છે, અશ્વેત છે. આ બધી ઓળખો એને વધુ સંવેદનશીલ બનાવે છે.
બરાબર, એની ઉંમર, જાતિ, વર્ગ, વંશ, આ બધું ભેગું થઈને એને સિસ્ટમ દ્વારા શોષણ માટે વધુ ખુલ્લી પાડે છે. કારણ કે સિસ્ટમને ખબર છે કે આવી વ્યક્તિ પાસે મદદ માંગવાના કે અવાજ ઉઠાવવાના સાધનો ઓછા હોય છે.
ચાલો હવે પાત્રોની અંદર થોડા વધુ ઊંડા ઉતરીએ. કિયારા, જે આખી વાર્તાનું કેન્દ્ર છે, એનું પાત્ર કેવું છે?
કિયારા એ આ નવલકથાનું હૃદય છે. એનામાં વફાદારી છે, જવાબદારીની ભાવના બહુ ઊંડી છે, અને એની નિરીક્ષણ શક્તિ ગજબની છે. બહારથી ભલે શાંત દેખાય, અંદરથી એનું મન બહુ ચાલતું હોય છે, કાવ્યાત્મક વિચારો કરે છે.
હા, પેલું કહેવાય છે ને, શાંત લોકોના મન વધુ ઘોંઘાટવાળા હોય છે, એવું કંઈક. એના મૌનની પાછળ પણ એક તાકાત છે.
ચોક્કસ, અને એની આખી જર્ની જે છે એ એકદમ પીડાદાયક પરિવર્તનની છે. શરૂઆતમાં ખાલી ટકી રહેવા મથે છે, પણ ધીમે ધીમે આઘાતમાંથી પસાર થઈને એ પોતાનો અવાજ શોધવાની કોશિશ કરે છે. એની જે રેઝિલિયન્સ છે, ટકી રહેવાની ક્ષમતા,
એ કોઈ પસંદગી નથી, જરૂરિયાત છે.
બરાબર, પુસ્તકમાં એવો ભાવ છે કે આપણે સ્થિતિસ્થાપક બનવાનું પસંદ નથી કરતા, બીજો રસ્તો ન હોય ત્યારે બની જઈએ છીએ, અને એનું પોતાના શરીર સાથેનું જે જોડાણ છે એ પણ બહુ જટિલ બની જાય છે.
પેલી વાત, મારું શરીર એક વાર્તા છે જે મેં નથી લખી.
હા, એ ડિસોસિએશન પોતાના અનુભવોથી માનસિક રીતે અલગ થઈ જવાની ભાવના દર્શાવે છે. એટલે જ કદાચ વાર્તામાં જે નૃત્ય આવે છે એ એના માટે ક્ષણિક મુક્તિનો, પોતાના શરીર સાથે ફરી જોડાવાનો એક રસ્તો બને છે.
અને માર્ક્સ, એનો ભાઈ, એને કેવી રીતે જોવે? શું એ વિલન છે?
વિલન તો નહીં કહી શકાય, પણ હા, એનું પાત્ર જટિલ છે અને દુઃખદ પણ. એની નિષ્ક્રિયતા, એના સપના પાછળ ભાગવું, એનાથી કિયારાની મુશ્કેલીઓ વધે છે. કદાચ એમાં આપણને પેલી મસ્ક્યુલિન ફ્રેજિલિટીની ઝલક મળે.
પોતાની નિષ્ફળતાઓનો સામનો ન કરી શકવો અને સપનામાં ખોવાઈ જવો.
હા, પણ એની પણ એક યાત્રા છે. ધીમે ધીમે એને પોતાની ભૂલોનો, પોતાની બેજવાબદારીનો અહેસાસ થાય છે. એ સમજે છે કે એના સપનાની કિંમત એની બહેને ચૂકવી છે.
અને નાનો ટ્રેવર, એનું શું મહત્વ છે?
ટ્રેવર તો જાણે આ કઠોર દુનિયામાં નિર્દોષતાનું પ્રતીક છે. કિયારા એને ખૂબ પ્રેમ કરે છે, એની રક્ષા કરવા માંગે છે. ટ્રેવર એના જીવનમાં એક હેતુ ભરે છે, એક કારણ આપે છે લડતા રહેવાનું.
અને પોલીસ એક જૂથ તરીકે,
હા, એ કોઈ એક બે ખરાબ માણસો નથી. નવલકથા એમને એક ભ્રષ્ટ સિસ્ટમના પ્રતિનિધિ તરીકે રજૂ કરે છે. સત્તાનો દુરુપયોગ અને લાચાર લોકોનું શોષણ એ એમના દ્વારા દેખાય છે.
વાર્તામાં વળાંક ક્યારે આવે છે? આ બધું બહાર કેવી રીતે આવે છે?
વળાંક ત્યારે આવે છે જ્યારે એક બીજી સેક્સ વર્કરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થાય છે, અને એ કેસમાં કિયારાના સંપર્કમાં રહેણા પોલીસ અધિકારીઓમાંથી એકનું નામ ઉછળે છે. આના કારણે બહારના તપાસ અધિકારીઓ આવે છે
અને તપાસ શરૂ થાય છે.
હા, અને ધીમે ધીમે આખું ભ્રષ્ટાચારનું જાળું ખુલવા માંડે છે, અને આ તપાસના કેન્દ્રમાં કિયારા આવી જાય છે. એની ઓળખ જેન ડો તરીકે બહાર આવે છે,
એટલે કે અનામી પીડિતા.
બરાબર, તપાસકર્તાઓ એનો સંપર્ક કરે છે, અને અચાનક એ એક મોટા સ્કેન્ડલની મુખ્ય સાક્ષી બની જાય છે. હવે એની સામે મોટો નિર્ણય છે,
ચૂપ રહેવું અને ડરમાં જીવવું કે પછી બોલવું અને બધું સહન કરવું. જાહેર તપાસ, સમાજની ટીકા, પોલીસનો ગુસ્સો.
અને એ બોલવાનું પસંદ કરે છે, ભલે અનિચ્છાએ. અહીંથી નવલકથા આપણને ન્યાય પ્રણાલીની કડવી વાસ્તવિકતા બતાવે છે.
કેવી રીતે કાયદાકીય પ્રક્રિયા પોતે જ પીડિતા માટે ફરીથી આઘાતજનક બની શકે છે.
બરાબર, એને કેવા સવાલો પૂછવામાં આવે છે, એની વાત પર કેવા શક કરવામાં આવે છે. બચાવ પક્ષ એને જ દોષિત ઠેરવવાનો પ્રયાસ કરે છે. એને એક પીડિત બાળકીને બદલે સ્વેચ્છાએ સામેલ થનાર તરીકે ચિતરવાની કોશિશ થાય છે.
અને અંતમાં જે ન્યાય મળે છે એ પણ કોઈ સરળ જીત નથી, અધૂરો લાગે છે.
હા, નુકસાન તો થઈ ગયું છે, એના ડાગ રહી જાય છે, પણ આખી પ્રક્રિયામાંથી પસાર થઈને પોતાનું સત્ય કહીને કિયારા કંઈક અંશે પોતાની જાતને પાછી મેળવે છે, પોતાનો અવાજ પાછો મેળવે છે, ભલે શરૂઆત બહુ નાજુક હોય.
પેલું વાક્ય સત્ય બોલવું કાચ ગળવા જેવું લાગ્યું.
હા, એ જ અત્યંત પીડાદાયક પણ કદાચ જરૂરી.
તો આટલી ગહન વાર્તા પછી એના મુખ્ય વિષયો અને લેખિકાની શૈલી પર થોડી વધુ વાત કરીએ. કયા મુદ્દાઓ મુખ્ય છે?
જો, એક તો પેલો પ્રણાલીગત ભ્રષ્ટાચાર અને સંસ્થાકીય નિષ્ફળતાનો મુદ્દો, પછી નિર્દોષતા કેવી રીતે છીનવાઈ જાય છે એ, ગરીબી, હિંસા અને ટકી રહેવાનો સંઘર્ષ, માણસની હિંમત
બરાબર
અને અવાજ ઉઠાવવાની તાકાત અને એના જોખમો, પરિવાર, સમુદાયનું મહત્વ અને એમની ગેરહાજરી, અને પેલું જાતિ, લિંગ, વર્ગનું આંતરછેદન.
પેલી વાત યાદ આવે છે, ગરીબી સમય અને ગરિમા બંનેની ચૂર છે.
સાચી વાત. અને શૈલીની વાત કરીએ તો
પ્રથમ પુરુષ વર્ણન કિયારાના મોઢે.
હા, એનાથી આપણે સીધા એના અનુભવ સાથે જોડાઈ જઈએ છીએ. એની આત્મીયતા જળવાઈ રહે છે. દુનિયા ભલે એને એક વસ્તુ સમજે, વાચક માટે એ પૂરી માનવ છે.
અને ભાષા, તમે કહ્યું કવિ છે.
હા, એ દેખાય છે. ગદ્ય એકદમ ગીતાત્મક છે, કવિતા જેવી લય, સૌંદર્ય, પણ વિષય એટલો ક્રૂર છે. આ વિરોધાભાસ બહુ અસરકારક છે.
અને પેલું સંવેદનાત્મક વર્ણન,
ઓહ, ખૂબ જ. ઓકલેન્ડની ગલીઓ, રાતના અવાજો, ગંધ, સ્પર્શ, બધું જીવન થઈ ઉઠે. પ્રતીકો પણ સરસ વાપર્યા છે. પેલો ખાલી સ્વિમિંગ પૂલ,
ગુમાવેલું બાળપણ, અધૂરી શક્યતાઓ,
બરાબર. અને નૃત્ય, જે એના માટે મુક્તિનો માર્ગ બને છે. અને શીર્ષક પોતે, નાઇટ ક્રોલિંગ,
અંધકારમાં અદ્રશ્ય રીતે જીવવું.
હા, આ બધું મળીને એક એવું વાતાવરણ બનાવે છે જે વાસ્તવિક પણ છે અને ક્યારેક ધૂંધળું, સ્વપ્ન જેવું પણ લાગે છે.
આ બધું વાંચનાર પર કેવી અસર છોડે છે? ભાવનાત્મક રીતે કેવો અનુભવ છે?
ખૂબ તીવ્ર. વાંચતી વખતે અસ્વસ્થતા થાય, ગુસ્સો આવે, ઉદાસી લાગે, પણ ભૂલી ન શકાય એવો અનુભવ છે. કિયારા માટે બહુ સહાનુભૂતિ જાગે. લેખિકા કશું છુપાવતા નથી.
મને લાગે છે કે આ પુસ્તક આપણને એવા સત્યોનો સામનો કરાવે છે જે આપણે જોવાનું ટાળતા હોઈએ છીએ. સિસ્ટમનો ભ્રષ્ટાચાર, ન્યાયની મર્યાદાઓ અને અમુક સમુદાયોની પીડા પ્રત્યે આપણી બેદરકારી.
હા, આ મુદ્દાઓને સમાચાર કે આંકડામાંથી બહાર કાઢીને એક જીવંત વ્યક્તિના અનુભવ તરીકે આપણી સામે મૂકે છે.
અને સૌથી વધુ યાદ રહી જાય છે કિયારાનો અવાજ, એટલો સાચો, કાવ્યાત્મક અને પ્રામાણિક.
બરાબર. અને તે આપણને આપણી પોતાની ભૂમિકા વિશે, આપણી જવાબદારી વિશે વિચારવા મજબૂર કરે છે. એવા અનુભવોનું માનવીકરણ કરે છે જેમને સમાજ કલંકિત ગણે છે.
અને ન્યાય એટલે શું? શું કાયદાકીય સજા પૂરતી છે? જે ગુમાવ્યું એનું શું? આ સવાલો સાથે આપણને છોડી દે છે.
અંતે મને લાગે છે કે આ વાર્તા સિસ્ટમ સામે એક વ્યક્તિની ટકી રહેવાની શક્તિ વિશે ઘણું કહી જાય છે.
અને આજે પણ એટલી જ મહત્વની છે. સહાનુભૂતિ અને સામાજિક પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.